આત્માને જાણે નહીં એમ કેમ કહ્યું? બહુ અદ્ભુત વાત કરે છે. આ શરીર, ઇન્દ્રિયો, પ્રાણ જે કામ કરે છે તે આત્માની સત્તાથી કામ કરે છે. જ્યાં સુધી આ આત્મા શરીરમાં છે ત્યાં સુધી ટગર ટગર તમે જોશો, કાનથી સાંભળશો પણ ખરા, અને કદાચ બોલી શકતા ન હો તો ઈશારાથી સમજાવશો પણ ખરા. માખી બેઠી હશે તેને ઉડાડશો પણ ખરા. અંદર ચૈતન્ય બેઠું હશે તો જ શરીર કામ કરશે. ઘરમાં ટીવી છે, ઘરમાં પંખો છે, ફ્રીજ છે, ઘરમાં બધા વિદ્યુતના સાધનો છે. તમે નોકરને કહેશો કે સ્વિચ ચાલુ કર, તે કહેશે કે સાહેબ સ્વિચ તો ચાલુ છે પણ વિદ્યુત પ્રવાહ એટલે ઇલેક્ટ્રિસિટી નથી, કેવી રીતે ચાલુ થશે? વિદ્યુત પ્રવાહ વગર ટીવી ચાલુ ન થાય, વિદ્યુત પ્રવાહ વગર પંખો, ફ્રીજ, મશીનો કંઈ જ કામ ન કરે. લાઇટ ફ્રેટ હોય, ઘરમાં 50 ટ્યુબલાઇટ હોય, ઝાક જમાડ થાય તેવું હશે પણ વિદ્યુત અંદર દાખલ થશે તો તે ચાલુ થશે. વિદ્યુતની સત્તાથી જ પંખો, ફ્રીજ, મશીનો કામ કરે છે. તેમ આત્માની સત્તાથી જ શરીર કામ કરે છે, ઇન્દ્રિયો કામ કરે છે, અને આત્માની સત્તાથી જ પ્રાણ કામ કરે છે. આત્મા જો ન હોય તો પ્રાણ કામ ન કરે. 5 મિનિટ પહેલા આ માણસ વાત કરતો હતો, ઈશારા કરતો હતો, આંખ ઉગાડ બંધ કરતો હતો, પટપટાવતો હતો. જેવું ચૈતન્ય શરીરમાંથી જુદું પડ્યું કે શરીર નિશ્ચેષ્ટ થઈ પડ્યું રહેશે. ઇન્દ્રિયો કશું કામ નહીં કરી શકે તો શરીર કોની સત્તાથી કામ કરતું હતું? ઇન્દ્રિયો કોની સત્તાથી કામ કરતી હતી અને પ્રાણ પણ કોની સત્તાથી કામ કરતો હતો? આ બધા જેની સત્તાથી કામ કરતા હતા અને કરે છે તેને કહેવાય છે આત્મા. એક વખત ચૈતન્ય ઘર છોડી દે છે એટલે કે આત્મા આ દેહને છોડી દે છે, પછી શરીરની વ્યવસ્થા કરવી પડે ને. બાબો ગમે તેટલો લાડકો હોય, વાલો હોય, પછી એમ ન કહેવાય કે આને હું નહીં છોડું. ચૈતન્ય જુદું પડ્યું એટલે ખલાસ, હવે રખાય નહીં, એનો રસ્તો કરવો જ પડે. શરીર 80 વર્ષ રહ્યું, બોલ્યું, ચાલ્યું, ખાધું, પીધું, પ્રવૃત્તિઓ કરી, અને હવે જેવો આત્મા ચાલ્યો ગયો કે શરીર કંઈ પણ કરી શકતું નથી. કોનાથી આ કામ થતું હતું? જેનાથી આ કામ થતું હતું તેને કહેવાય છે આત્મા.
ઓફિસમાં ક્લાર્કે સહી કરી, એ ક્લાર્કે સહી કરી અને પછી તેના સાહેબે પણ સહી કરી, છતાં કાગળો પાછા આવ્યા કેમ? તો કહી, મુખ્ય સાહેબે સહી કરી નથી, એ સુપ્રીમ ઓથોરિટી છે, એની સહી બાકી છે. શરીર સુપ્રીમ ઓથોરિટી નથી, ઇન્દ્રિયો કે પ્રાણ સુપ્રીમ ઓથોરિટી નથી, પરંતુ સુપ્રીમ ઓથોરિટી આત્મા છે. તો શિષ્ય તું એમ કહે છે ને કે દેહથી આત્મા કેમ ન જણાય, ઇન્દ્રિયોથી પણ આત્મા કેમ ન જણાય અને પ્રાણથી પણ આત્મા કેમ ન જણાય? ભલા માણસ, તું ભૂલી જાય છે કે શરીર, ઇન્દ્રિયો અને પ્રાણ આત્માની સત્તાથી કામ કરે છે. જેમ વિદ્યુતની સત્તાથી ફ્રીજ, પંખો, મશીનો કામ કરે છે, પણ તને વિદ્યુત દેખાય છે ખરી? ના. તેમ આત્માની સત્તાથી જ ઇન્દ્રિયો, પ્રાણ કામ કરે છે પણ તે દેખાતું નથી. ઘરમાં કોઈ ફાળો લેવા આવે અને ઘરમાં બહેનો હોય, છોકરાઓ ફરતા હોય, પણ બહેન કહે છે કે ઘરમાં કોઈ નથી. એમ કેમ? તમે તો છો. બહેન કહે છે કે ભાઈ ઓફિસે ગયા છે, તેઓ સુપ્રીમ ઓથોરિટી છે, ઘર ભલે રહ્યું પણ સત્તા એના હાથમાં નથી. શરીર, ઇન્દ્રિયો, પ્રાણ ભલે રહ્યા પણ સત્તા એના હાથમાં નથી. આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ, અદ્ભુત શબ્દો છે. તેમનું પ્રવર્તન આત્માની સત્તા વડે થાય છે. તેથી હે શિષ્ય, શરીર આદિથી આત્મા તને જણાતો નથી. ધન્યવાદ. આટલી કઠિન વાત આજે કરી છે. આગળની ગાથા આના કરતા પણ કઠિન છે, પરંતુ કઠિન કઠિન આ શબ્દો મગજમાંથી કાઢી નાખ્યો. હું પણ તમને કહીશ નહીં કે આ કઠિન છે, પરંતુ આપણે ગંભીરતાથી આત્માને સમજવાનો પ્રયત્ન કર્યો નથી, પુરુષાર્થ કર્યો નથી. આત્મસિદ્ધિ જે સમજ્યો તે આગમો સમજ્યો, આત્મસિદ્ધિ બરાબર સમજ્યો તે અધ્યાત્મના શાસ્ત્રો પણ સમજી શકે. આત્માની સત્તા છે તે બળવાન સત્તા છે, એ કામ કરશે તો જ શરીર, ઇન્દ્રિયો, પ્રાણ કામ કરશે. આ સાધનો આત્માની સત્તાથી પ્રવર્તે છે. તેથી તેઓ આત્માને જાણી શકે નહીં.
ગાથા 53 નું વિવરણ અહીંયા પૂરું કરે છે ત્યારે સમજાવે છે. આખરી લીટી કે આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. આ દેહ, ઇન્દ્રિયો, પ્રાણ એના પ્રવર્તનથી આ જીવ પરિચિત છે. એના પ્રવર્તનથી થતી ક્રિયાઓ એનાથી પરિચિત છે. એટલે એમ માને છે કે આ ઇન્દ્રિયો જ બધું જાણે છે, ઇન્દ્રિયોથી જ બધું ચાલે છે. આવી એક ભ્રમણા, કેમ કે દેખાય છે એક વસ્તુ અને પાછળની શક્તિ છે એ બીજી વસ્તુ. જેમ લાઇટ, પંખો, ફ્રીજ, ટીવી બધું ચાલે, એ દેખાય છે એ વસ્તુ, પણ એની પાછળની જે શક્તિ છે એ ઇલેક્ટ્રિસિટી છે. ઇલેક્ટ્રિસિટીના અભાવમાં આ દેખાય છે એ એકેય સાધનો ચાલી શકતા નથી. સત્તા તત્વ એ જાણીતું નથી, દેખાતું નથી. એટલે આપણને સામાન્ય રીતે જીવને લક્ષમાં આવતું નથી કે આ ઇન્દ્રિયો જ કામ કરે છે, છતાં એ ઇન્દ્રિયો તે આત્મા નથી. દેહને જાણે તેહને જાણે ને ઇન્દ્રિય પ્રાણ. સ્પષ્ટ કહ્યું કે જેને જેને તું જાણે છે એ દેહ નથી જાણતો, ઇન્દ્રિય પણ જાણતી નથી, પ્રાણ પણ જાણતો નથી. અને એ ઇન્દ્રિય, દેહ અને પ્રાણ એ પોતાને પણ જાણતા નથી, અને જેના વડે પોતે ચાલે છે એને પણ જાણતા નથી. એ જેને જાણે છે એને પણ જાણતા નથી. આંખ જે રૂપને જાણે છે તો કે છે આંખ રૂપને જાણતું નથી. દ્રષ્ટા છે દ્રષ્ટિનો. એવી રીતે કાન શબ્દને જાણે છે તો કે છે કાન શબ્દને જાણતો નથી. જીભ સ્વાદને જાણે છે તો કે જીભ સ્વાદને જાણતી નથી. કેટલી બધી ભ્રાંતિઓ એકત્ર થઈ છે. આ જાણતું નથી, આ બીજી વસ્તુ. એ જે છે એ કેના વડે ચાલે છે એને પણ એ જાણતા નથી. આંખને ખબર નથી કે જોવાય છે કેના વડે. કાનને ખ્યાલ નથી સંભળાય છે શેના વડે. જીભને ખ્યાલ નથી કે સ્વાદ શેના વડે આવે છે, કઈ સત્તાથી આવે છે. એટલે જે ચેતન તત્વ છે એને આ ઇન્દ્રિયો જાણતી નથી પોતે. ઇન્દ્રિયો જેને જાણે છે એને પણ એ જાણતી નથી ખરેખર. દેહને જાણે તેહને, આ દેહ પણ આત્માને જાણતો નથી, ઇન્દ્રિયો પણ આત્માને જાણતી નથી, અને પ્રાણ પણ આત્માને જાણતો નથી. આ વિચાર સિવાય આ વાત પકડાય નહીં. જો વિચાર અને ચિંતન ન કરે તો આ વાત પકડાય નહીં કે આ બધી પ્રક્રિયા ચાલે છે. એક કરનાર તંત્ર એને એમ થાય કે હું કરું છું, તો એ વાત ભ્રમણા કાઢી નાખે કે તમે કરતા નથી. છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને પણ. એ આગલી જે બે ગાથા આવી દેહ ન જાણે એમાં એવું છે, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, એમાં કહ્યું કે આ ઇન્દ્રિયો કરે છે, ઇન્દ્રિયોથી જણાય છે, તો એ ભ્રાંતિ પહેલા ટાળી દીધી. એ નહીં તો કોનાથી જણાય છે? પણ આત્માની જે છે સત્તા, પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. તો આત્માને ભાન છે એ આત્માને દેહ જાણે છે? તો કે ના, એને જ જાણતો. ઇન્દ્રિયો જાણે છે? તો કે ઇન્દ્રિયો પણ જાણતી નથી. પ્રાણ જાણે છે? પ્રાણ પણ નથી જાણતો. એક એક ગાથાની અંદર કેવી ગૂંથણી કરી છે. પેલામાં કહ્યું કે દ્રષ્ટિનો દ્રષ્ટિ છે એ જાણતી નથી, એની પાછળ દ્રષ્ટા છે. બીજી ગાથામાં કહ્યું કે એની પાછળની આખી સત્તા આત્માની છે અને આત્માની સત્તાને પણ શરીર જાણતું નથી, ઇન્દ્રિયો જાણતી નથી. તો આ ઇન્દ્રિય ગમ્ય નથી. આ જે છે, જે સત્તા છે, જે આત્માને પાંચે ઇન્દ્રિયોના વિષયનું ભાન છે, એને ઇન્દ્રિયો જાણતી નથી, જાણી શકતી પણ નથી. પ્રાણ પણ નહીં, શ્વાસ પણ નહીં. બીજું ચરણ આપ્યું કે સત્તા વડે દેહ પ્રવર્તે. અરે ભાઈ, ઇન્દ્રિયોની જણ શક્તિ જે છે, પ્રાણની શક્તિ છે, દેહની શક્તિ છે, એ બધી શક્તિ પોતાની નથી પણ આત્માની. એ આત્માની કનેક્ટિવિટી શરીર સાથે છૂટી જાય તો એકે ઇન્દ્રિય કામ ન કરી શકે, શરીર કંઈ કામ ન કરે. બધાથી થતી ક્રિયાઓ આપોઆપ અટકી જાય. આ મશીન બંધ, આ સંચો બંધ. ગમે તેવી અવસ્થામાં પડ્યો છે, પણ જ્યાં સુધી અંદર આત્મા છે ત્યાં સુધી એની સત્તાથી આનું પ્રવર્તન ગાંડું ઘેલું, ઓછું વધતું, ટૂંકું લાંબું પણ ચાલી શકે છે. એ ચમચી ચમચી પ્રાણી લીએ છે, દૂધ લીએ છે, અડધી ચમચી લીએ છે, પણ લીએ છે ને, એ ઈશારા કરે છે, એ હાથથી બતાવે છે કે આ દુખે છે, એ માખી ઉડાડે છે, એ બોલવાનો પ્રયત્ન કરે છે. આ બધું ચાલે છે. આ તમામ આખો સંચો ઇન્દ્રિયથી ચાલે છે. આ શ્વાસ ટૂંકો થઈ ગયો છે, લાંબો થઈ ગયો છે, જે હશે તે. હૃદય ધડકે છે, નાડી પણ ધબકે, ધબકારા છે એના. પરિભ્રમણ રક્તનું ચાલુ હોવાને કારણે આ ગરમી છે, શરીર જરાક ઉષ્ણતામાન છે એનું. આ બધું છે એ કેને કારણે છે? શરીરની એકેય શક્તિને કારણે છે? તો કે છે ના, આ બધું પ્રવર્તન જે છે, શરીર, શરીરના એક એક અંગ ઉપાંગ, એના અવયવો, એ બધી ઇન્દ્રિયો, એના પાર્ટસ કોમ્પોનન્ટ્સ, આ બધાનું પ્રવર્તન પાછળ એક જ શક્તિ છે. અને એ શક્તિ છે એ ચૈતન્યની છે, કારણ કે આ બધાની જાત જડની છે. આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ, એટલો બધો સિદ્ધાંત અંદરમાં બેસાડી દેવો પડે કે આખું શરીર એ જળ સિવાય કંઈ નથી. એનું કંઈ જેને કહીને કે સૈકો પાપડ પણ એનાથી ભાગ્યમ નથી, લીધેલો શ્વાસ પણ બહાર નીકળી શકે એમ નથી. આટલી નિષ્ક્રિયતા, આટલી જડતા, આટલી અચેતનતા એ શરીર, એના અવયવ, એની ઇન્દ્રિયો, આ બધામાં છે. આપણને લાગે પણ આટલું બધું કામ થાય છે, આટલું બધી પ્રવૃત્તિઓ થાય છે, આટલો બધો વ્યાપાર થાય છે ઇન્દ્રિયોનો, જોવાનો, સાંભળવાનો, ચાખવાનો, સ્પર્શવાનો, બોલવાનો, આ બધોય થાય છે. ભાઈ, એ આત્માની સત્તાથી થાય છે. જો આત્માની સત્તા નથી તો આનો એક પણ વ્યવહાર, એક પણ વેપાર કે એક પણ પ્રવર્તન શક્ય નથી. આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. અને આ આત્માની સત્તાને દેહ જાણતો નથી, ઇન્દ્રિયો જાણતી નથી, પ્રાણ પણ જાણતો નથી. કેમ કે જાણવાનું ભાન કોને છે? ચેતનને, જડને તો નહીં ને. જો શરીર જડ હોય, ઇન્દ્રિયો જડ હોય, પ્રાણ જડ હોય, તો કેવી રીતે જાણી શકે આત્માને? એટલે કે જે દેહને જાણે તેહને, આ આત્માને દેહ નહીં જાણી શકે. આપણે દેહ થી આત્માને જાણવો છે. આપણી મુશ્કેલી એ છે કેમ કે આપણે આપણા દેહને સર્વસ્વ માની લીધેલો છે. હું આખું જગતમાં જાણી શકું છું, આપણે માનીએ છીએ કે આ દેહની તાકાત છે. હું ગમે તે વસ્તુ જોઈ શકું છું, હું ગમે તે વસ્તુ સાંભળી શકું છું, હું ગમે તેવો સ્વાદ પારખી શકું છું, હું ગમે તેવા સંગીતના સુરો પકડી શકું છું. આ શક્તિ તારી નથી, આ શરીરની નથી. એટલે ઘણા ભ્રમ થાય કે હું આત્માને કેમ ન જાણું. જણાય તે નહીં કેમ, મારી પાસે દેહ છે, સાબુત ઇન્દ્રિયો છે, અને બરોબર પ્રાણાયામથી ઘટિત થયેલો એવો શ્વાસોશ્વાસ છે, તો હું કેમ ન જાણું. જ્ઞાની પુરુષ કહે છે કે દેહને જાણે તેહને, કેમ કે આ બધાનું દેહનું પ્રવર્તન પણ કરનાર આત્મા છે. આ દેહને જાણવાની ક્રિયા દેહથી નથી થતી, દેહ જાણી શકે નહીં. અને દેહ સંયોગ છે, દેહ જડ છે, દેહ અચેતન છે, એનામાં પ્રવર્તનની શક્તિ નથી. એટલે ચૈતન્યના અભાવમાં શરીર ઉપરથી માખી પણ ઉડાડવાની તાકાત એની પછી ન હોય. આ બે અવસ્થા જો પકડાઈ જાય, છેલ્લી અવસ્થાની અંદર જીવ છે, બધી ઇન્દ્રિયો સાબુત છે એવો જીવ છે, પ્રાણ સાબુત છે એવો જીવ છે, અંગો પાંગ સાબુત છે એવો જીવ છે, અને એક ઘડીના પલકારાની અંદર ચૈતન્ય તત્વ છૂટું પડી જાય છે. બધું જ એમને વિદ્યમાન છે, એમાં કઈ વધઘટ થઈ નથી, હાની વૃદ્ધિ થઈ નથી, એકે પાર્ટસ ઓછો થયો નથી, અને છતાં એનું પ્રવર્તન બંધ થઈ ગયું. આંખનું પ્રવર્તન બંધ, કાનનું બંધ, નાકનું બંધ, સ્વાદનું બંધ, એક પણ પ્રવર્તન, આખું શરીરનું હલચલ ગઈ. એને જે સંવેદનાથી માખી બેસે, મચ્છર બેસે, બોલવાના ઈશારા હતા, બધું પ્રવર્તન બંધ થઈ ગયું ચૈતન્ય તત્વને કારણે. એ શરીર નથી જાણી શકતું એને, એ ઇન્દ્રિયોથી એનું જ્ઞાન થઈ શકતું નથી. સદગુરુએ બહુ મોટી ગાથા મૂકીને જીવને આત્મલક્ષી બનાવ્યો છે કે જાણનાર એ તું છો. આ મને જણાય છે તો જીવ છે માટે જણાય છે. જો જીવ નથી, હું જાણી શકું છું, તું જાણી શકશ કારણ કે તું જીવ છો માટે. તું જીવ ન હો તો તું ન જાણી શક. જીવ ચૈતન્ય વિનાનું તારું શરીર છે એ હું છું, છતાં તું જાણી શકીશ નહીં. જીવનું સ્વરૂપ ઉપયોગ છે. ઉપયોગો લક્ષણ જીવ, તત્વાર સૂત્રમાં ઉમાસ્વાતી મહારાજે આ જીવનું લક્ષણ કીધું. કૃપાળુ દેવે પત્રાંક 64માં મનસુખરામ સૂરીરામ ત્રિપાઠીને આ રહસ્ય બતાવ્યું કે એક લક્ષણ આની પાસે એવું છે કે જે જગતના બીજા કોઈ દ્રવ્યોની અંદર કોઈ કાળે છે નહીં, એ ઉપયોગ નામનું લક્ષણ છે. ઉપયોગો લક્ષણ જીવ, જીવ ઉપયોગમય છે, ઉપયોગથી જીવ બધાને જાણે છે. જ્યાં જ્યાં જે પ્રકારનું જાણપણું છે જીવનું, એ જીવનું જાણપણું જો ઉપયોગ નથી તો નથી. એટલે આપણે ઘણીવાર કે ઇન્દ્રિય છે, શરીર છે, પ્રાણ છે, અને જાણપણું નથી, ધ્યાન નથી તારું, ઉપયોગ નથી. ઉપયોગ નથી તો નથી. હું એક શબ્દ બોલું છું અને તમને ઘણીવાર બીજે વયા ગયા હોય, તમને એમ તો શું કીધું. તમે બેઠા છો, તમારા કાન પણ છે, બોલવાનું ચાલુ છે, શબ્દો પણ છે, પકડનાર નથી. કાન છે છતાં પકડનાર નથી. તો પકડનાર કોક હતો કે જરાક મનમાં વિકલ્પ આવી ગયો એટલે ઉડી ગયો. એ ઉપયોગ અન્યત્ર ગયો, વિકલ્પમાં ગયો, બીજા વિષયમાં ગયો. સંકલ્પ વિકલ્પની આ ધારા, મન સ્થિર નથી. ઉપયોગ મન દ્વારા કામ કરી રહ્યું છે, મનની એકાગ્રતા નથી, સ્થિરતા નથી, નિર્મલતા નથી. એટલે જે સમયે જે થાય છે એ પકડાતું નથી, એટલે આત્મા બોધને ગ્રહણ કરતો નથી. અને આવા કંઈક બોધ આપણા નિષ્ફળ ગયા, કારણ ઉપયોગ નહોતો. કૃપાળુદેવે મૂળ માર્ગમાં ઓળખાણ આપી છે, દેહાદિથી ભિન્ન આત્મા રે. દેહ આદિથી એના ઇન્દ્રિયો પ્રાણ બધાથી કયું લક્ષણ? ઉપયોગી સદા અવિનાશ. સદા એક એક પળ એક એક ક્ષણ એ ઉપયોગી જ છે. પછી ઉપયોગ આપણો અહીંયા છે કે અન્યત્ર છે, ઉપયોગ તો છે જ. ઉપયોગ વિના જીવ હોય નહીં. જીવ ઉપયોગમાં વસે છે, જીવ ઉપયોગથી જીવે છે. પ્રવર્તન જીવનું ઉપયોગથી થાય છે, અને જે જણાય છે જાણવાની પ્રક્રિયા એ જીવના ઉપયોગથી થાય છે. આ જ્ઞાન દર્શન જે ગુણ છે એનું ક્રિયાત્મક સ્વરૂપ એ ઉપયોગ છે. દેખાય પણ ખરું અને જાણપણું પણ થાય. આ લક્ષણ જીવનું નિગોદની અવસ્થામાં પણ છે, એનો અંશ છે, વિકસિત નથી. પણ ઉપયોગ વિના જીવ હોઈ શકે નહીં. અને દેહ ઇન્દ્રિય અને પ્રાણને ઉપયોગ નથી, માટે એ આત્માને જાણશે નહીં. ઉલટાના એના પ્રવર્તનમાં આ ઉપયોગવાળો જીવ હોવાને કારણે એનું પ્રવર્તન છે. તો એ કેવી રીતે જાણી શકે આત્માને? કેમ કે આત્મા થકી તો એનું પ્રવર્તન છે. એટલે અહીંયા લખ્યું મુનિશ્રીએ છેલ્લે કે ગાથા અદ્ભુત છે, અને પછી બહુ સરસ લખ્યું કે બધી ગાથા અદ્ભુત છે. ગાથા કઠિન છે એને લખ્યું કે હવે મને કહેવાની ટેવ પડી, પણ હું હવે નહીં બોલું. બધી ગાથા કઠિન છે અને સમજાય તો સરળ છે. સમજાય ક્યારે? ઉપયોગ હોય તો. ઉપયોગ નથી તો બધું કઠિન છે, અને ઉપયોગ હોય તો બધું સરળ છે. કારણ કે આ ઉપયોગ એ જ્ઞાનનો ઉપયોગ છે, એની શક્તિ કેટલી? અનંત. ન સમજાય એવું કોઈ દિવસ કોઈ વસ્તુ બની શકે નહીં. ઉપયોગની માત્ર આપણી નબળી હોય એ સમજી શકાય, પણ ઉપયોગને જો શુદ્ધ કરવામાં આવે, ઉપયોગ વિષય કસાયથી અવરાયેલો છે, ઉપયોગ અહંકારથી જોડાયેલો છે, ઉપયોગ સ્વચ્છંદમાં અવરાયેલો છે, ઓછું સમજાય, નહીં સમજાય. કોરી પાટી નથી, ઉપયોગ ઉપર કંઈક પ્રકારના લેપ લાગેલા છે. એટલે જે વાત આવે છે જ્ઞાની પુરુષોની, ત્યારે અજ્ઞાનીઓના લેપ એટલા બધા લાગેલા છે કે ખસે એ સ્લેટ ઉપર કંઈક બાકીનું લખેલું છે ભૂસાય તો નવા અક્ષરો પડે. જ્ઞાનીનો બોધ પડતો નથી, બાકી ઘણું સમજાઈ ગયું. છાપું વાંચ્યું આખે આખું પ્રિન્ટ થઈ ગયું, એક વિગત અંદરથી ભૂલાતી નથી. ટીવી જોયું બરોબર અંદર પિક્ચર બેસી ગયું, એમાં કંઈ ફેરફાર થતો નથી. ઉપયોગ ક્ષણે ક્ષણે દૂષિત અને પ્રદૂષિત જ થયા કરે છે. ઉપયોગને શુદ્ધ કરવો જોઈએ, નિર્મલ કરવો જોઈએ, પછી જ્ઞાનીની વાતનું પ્રતિબિંબ પડે, એની મહત્વ લક્ષમાં આવે, અને ઉપયોગની તાકાત પૂરેપૂરી હોય, સાધન નબળું હોય. આપણી પાસે શસ્ત્ર છે અથવા શાકભાજી સમારવાનું એ બધું છે, પણ ચપ્પુની ધાર બૂઠી છે. ચપ્પુ છે પણ ધાર બૂઠી છે. જેટલા પ્રમાણમાં ધાર સતે જશે એટલા પ્રમાણમાં કામની સરળતા થશે. અથાણાની સિઝન આવે ને, કેરીઓ કાપવી હોય, ડારા સમારવાના હોય, ત્યારે પેલું શું કહીએ? પેલા ચાપા હજાય આવો, મિત્રા કાંઈ થશે નહીં. એમ સ્વાધ્યાયમાં આવીએ ને, તો ઉપયોગ રૂપી આપણું શસ્ત્ર છે ને એ જરા સજાવવા, એના ઉપર કાટ લાગી ગયો હોય તો કાઢી નાખજો, એની ધાર બૂઠી હોય તો જરા સતેજ કરજો. જ્ઞાનીના નામનું સ્મરણ, એની ભક્તિ આ ધારને સતેજ કરશે. મંગલાચરણ આ ધારને સતેજ કરશે. નવકાર મંત્રનું સ્મરણ આ ધારને સતેજ કરશે. એ જ્યાં ગયો હશે ને ત્યાંથી પોતે એમાં પાછું આવીને આવી જશે, પછી બધી વાતો સરળતાથી સમજાતી, એનું પ્રવર્તન ચાલુ થઈ જશે. ક્યાંક છેડા છૂટી ગયા હોય તો ઇલેક્ટ્રિસિટી છે, સાધનો છે, પણ આ ચાલતું નથી અને આ ચાલે છે, શું વાંધો છે? કે ભાઈ અહીંયા જે કનેક્શન હતું ને એના છેડા જરા છૂટી ગયા, આ ગ્લાઇન્ડર આગળ, આ બ્લેન્ડર આગળ અહીંયા જરાક એવું થઈ ગયું એને કારણે, બાકી તો બધું ચાલે છે ઘરની અંદર. તો ઇલેક્ટ્રિસિટી લાઇટ ગઈ નથી, સાધનો પડ્યા છે, પણ કનેક્ટિવિટી ઓછી થઈ છે, છેડા છૂટી ગયા છે. આપણા છેડા ઘણી વાર છૂટી જાય છે, ખબર પડે છે. બીજે જોડાઈ જાય, અહીંયા છૂટી જાય, જ્ઞાની પુરુષના બોધમાં આપણા છેડા છૂટી જાય. ભક્તિ કરતા હોય તો છેડા છૂટી જાય. અહીંયા આળસ આવે, ભગવાનનું નામ લેતા નૈણામાં નીંદ આવે, કેમ? અને બાકીનું ચોવટ કરવાની આવે તો સતેજ થાય, અને બાકીના કામ ભૂલી જાય મહત્વના હોય. અને પછી એટલે ચૂલા ઉપર દૂધ મૂક્યું તું, ગેસ તો બંધ કરતા કેમ ભૂલી ગયા? ઓલું સતેજ છે બહાર, ચોવટનો રસ પંચાત મજા આવી જાય છે. આ દેહ જાણી ન શકે, આ ઇન્દ્રિયો જાણી ન શકે, આ પ્રાણ જાણી ન શકે, કેમ કે એ બધા જડ છે, જાણવાની કોઈ શક્તિ એનામાં નથી. એવી સત્તા જો જગતની અંદર કોઈ હોય જાણવાની, પ્રવર્તનની, એવી સત્તા એક આત્મા સિવાય કોઈ તત્વને વિશે નથી. પૂદગલ અનંત પ્રકારના છે, અનંતા અનંત પરમાણુઓ છે, એની અનંતા અનંત રચનાઓ થઈ શકે છે, પણ કોઈ રચનામાં પ્રવર્તનની તાકાત નથી. પોતાની મેળે કોઈ ચૈતન્યનું પ્રવર્તન ન કરી શકે, જડનું રિપીટેશન કરી શકે. સોફ્ટવેર આવ્યો હોય એટલો એ હાર્ડવેર બજાવી શકે, રિપીટ કરી શકે, રિપ્રોડ્યુસ કરી શકે. કેટલું કરી શકે? જેટલો સોફ્ટવેર હોય. મારી LCD મેં લીધું છે ને, પેનાસોનિક લીધું છે ને, આ લીધું છે ને, ટોપ છે, પણ તારી ચેનલ નથી તો એ TV સ્ક્રીન નથી પકડતું બધું, એ તો જડ છે. પણ તમે કહો બેસ્ટમાં બેસ્ટ છે, કોઈ પણ કાર્યક્રમ કેચઅપ કરે, પણ એ કાર્યક્રમ ક્યાં કેચઅપ ક્યાંથી કરે? તમારી ચેનલ જો બંધ થઈ ગઈ હોય તો. આખી વાત આ પ્રકારની છે કે જગતની અંદર આવી સત્તા જાણવાની, પ્રવર્તવાની, એ સત્તા એક આત્મદ્રવ્ય સિવાય બીજા કોઈ પદાર્થની અંદર, કોઈ વસ્તુની અંદર, કોઈ રચનામાં નથી. એ એટલું જ કામ કરી શકે જેટલું ચૈતન્ય સત્તાએ એને ફિટ કરી દીધું છે એટલું, એથી આગળ કાંઈ કરી ન શકે. એ અહીંયા બતાવવું છે કે આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ, આત્માની સત્તાથી એટલે કે આખા જગતનું પ્રવર્તન છે એનો આધાર કોણ? તારી જેટલી પ્રવૃત્તિ હશે, શરીર અને ઇન્દ્રિયોને દેહની, અને પછી એના દ્વારા તે જે કંઈ કરેલી છે તેની, એ બધાનું પ્રવર્તનનું કેન્દ્ર કોણ? આત્મા. તો જગતની અંદર એવો એક જ પદાર્થ છે અને એ છે ચૈતન્ય, તારો આત્મા. અને બધાનો આત્મા આવો સમાન શક્તિવાળો છે. મૂળભૂત રીતે પ્રત્યેક આત્માની અંદર અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય સમાહિત છે. ગુણથી અને લક્ષણથી તમામ આત્માઓ એક છે. સર્વ જીવ છે સિદ્ધ સમ. જેવી અનંત સામર્થ્ય જીવનું સિદ્ધનું છે, એવું જ સામર્થ્ય જીવનું છે, પણ પ્રગટ્યું નથી. પ્રવર્તનની તાકાત છે, પણ પ્રગટીકરણ નથી. તો જેટલું જેટલું પ્રગટીકરણ થાય, તેટલા તેટલા પ્રમાણમાં એનું પ્રવર્તન વધે, અને જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે એનું પ્રવર્તન લોકાલોકમાં કોઈ પદાર્થ એવો અછૂતો ન હોય એનાથી, કે જેનાથી એ પ્રવર્તન ન કરી શકે. આને કહેવાય છે ઈશ્વર શુદ્ધ સ્વભાવ. આ ઈશ્વર તમામ આખા જગતનું સંચાલન કરી શકે એવી તાકાત પ્રત્યેક જીવ ઈશ્વર છે. આત્મા સો પરમાત્મા. પરમાત્મા અને વ્યક્તિગત આત્મા જુદો નથી, પણ એક આવિર્ભાવ રૂપે છે, પ્રગટ રૂપે છે, અને બીજો તિરોહિત રૂપે છે, દબાયેલો છે, અવરાયેલો છે. એના આવરણો દૂર થશે, એ આવરણો કર્મના છે, એ આવરણો દૂર થશે તો એનામાં પણ પ્રભુતા પ્રગટ થશે. એટલે ગાથાનું જે મર્મ છે, રહસ્ય છે, કે આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. તેહ કહેતા દેહ ઇન્દ્રિય પ્રાણ, અને એ કહેતા આખું જગતના તમામ પદાર્થ, આખું લોક આ આત્માની સત્તાથી પ્રવર્તી રહ્યો છે. આવી એક અદ્ભુત સંકલ્પના લઈએ તો પોતાના સ્વરૂપ પ્રત્યે એને જે શોધવાની જે શોધ છે, એ પછી બહાર ન હોય, એની શોધ અંદર હોય. કે બહાર તો એ પ્રવર્તન મારે કરવાનું છે, પણ તાકાત અંદરમાં છે, એવી અંતર્મુખની દ્રષ્ટિ અહીંયા કરાવે છે. આપણે આગળની ગાથામાં વધશું. આગળ આ ગાથા અહીંયા પૂરી થાય છે. આ ગાથાનું એક જ ચરણ સમજવાનું હતું કે આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાય. તેહ એટલે દેહ, ઇન્દ્રિય અને પ્રાણ. અને આગળ વધીએ તો કંઈ પણ, મને આ દેખાય છે, મને આ દેખાય, જે છે આત્માની સત્તાને કારણે તને જગત આખું જણાય છે. 54 આપણે જરા બોલીએ પહેલા. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ દાન સદા.
જાગ્રત, સ્વપ્ન અને નિંદ્રાએ અવસ્થામાં વર્તતો છતાં તે અવસ્થા તો જુદો જે રહ્યા કરે છે, અને તે અવસ્થા વ્યતીત થયે પણ જેનું હોવાપણું છે, અને તે અવસ્થાને જે જાણે છે એવો પ્રગટ સ્વરૂપ ચૈતન્યમય છે. અર્થાત જાણ્યા જ કરે છે એવો જેનો સ્વભાવ પ્રગટ છે, અને એ તેની નિશાની સદાય વર્તે છે, કોઈ દિવસ તે નિશાનીનો ભંગ થતો નથી. હજારો શ્લોકો આ ગાથામાં છે, અને હજારો સિદ્ધાંતો પણ આ ગાથામાં છે. નિશ્ચય નહીંથી, વ્યવહાર નહીંથી, દ્રવ્યાનુયોગથી, દ્રવ્યાર્થિક દ્રષ્ટિથી, પર્યાયાર્થિક નહીંથી, પર્યાયથિક દ્રષ્ટિથી, તમામ પક્ષોથી એક અદ્ભુત વાત આ ગાથામાં કરી છે. આત્મસિદ્ધિ શાસ્ત્રના તમામ શબ્દો પારમાર્થિક અને મૌલિક છે. તમામ અધ્યાત્મશાસ્ત્રો, તમામ ધ્યાનના શાસ્ત્રો, તમામ તત્વજ્ઞાનના શાસ્ત્રો, તમામ દર્શનશાસ્ત્રો પોતાની તાકાત, તમામ તાકાત એક જ વાત ઉપર વાપરે છે, અને એ છે કે આત્મા છે તેનો નિર્ણય કરવો જોઈએ. જ્ઞાની પુરુષોને બે કામ કરવા છે. એક તો આત્માનું વર્ણન કરવું છે, આત્મા આવો છે, આવો છે, અને જેની પાસે વર્ણન કરે છે તેની પાસે નિર્ણય કરાવવો છે. નિર્ણય તમારે કરવાનો છે, પરંતુ એ નિર્ણય કરાવવા એમને સહભાગી થવું છે. એક વખત જો નિર્ણય થયો કે આત્મા છે, તો આધ્યાત્મિક ક્ષેત્રમાં તેને પ્રવેશ મળશે, અધિકાર મળશે, અને આધ્યાત્મિક સાધનોનો પ્રારંભ થાય. પ્રારંભ થયા પછી બે શબ્દો આપણી પાસે આવે છે. એક શબ્દ સંવર અને બીજો શબ્દ નિર્જરા.
જ્યાં સુધી આત્મા છે તેમ નિર્ણય ન થાય અને આત્માનુભવ ન થાય ત્યાં સુધી આશ્રવ થશે. આશ્રવ એટલે કર્મોનું વળગવું. શુભ ભાવ અને અશુભ ભાવ થશે તેથી પુણ્ય અને પાપ થશે. બાહ્ય કર્મ કાંડો થશે તેનાથી પુણ્ય બંધ થશે અને સદગતિઓ જેમ કે દેવગતિ અને મનુષ્ય ગતિ મળશે. ઉત્તમ સ્થાન મળશે, ભોગના સાધનો મળશે, સાથે સાથે જગતના પદાર્થો પણ મળશે. ધર્મ કરવાના પરિણામે પુણ્ય બંધ થશે પણ સંસાર ઊભો રહેશે, સંસારનો અંત નહીં આવે. કારણ કે કર્મોની આવક થાય છે. શાસ્ત્રોએ કહ્યું છે કે શુભાશુભ ભાવથી કાં તો પુણ્યની આવક થાય અથવા પાપની આવક થાય. આ આવક થવી તેને આશ્રવ કહે છે. આશ્રવંતી ઇતિ આશ્રવા. ચારે તરફથી આત્મામાં કર્મોનું આવવું તેને કહેવાય છે આશ્રવ. કર્મો સારા કે ખરાબ તમારા જેવા ભાવ હોય તે પ્રમાણે થવાના જ છે. આ આત્મામાં બીજાનો એટલે કર્મોનો પ્રવેશ થાય છે. પરપ્રવિષ્ટ કુરુતે વિનાશમ. પર પ્રવેશ કરો તો વિનાશ કરે છે. આત્મા એકલો હોય તો પ્રશ્ન નથી. આત્માનું એકલા હોવું એટલે કર્મો વગરનું હોવું તેનું નામ મોક્ષ છે. પરંતુ આપણે ભાવ કર્યા વગર રહેતા નથી અને કર્મો આત્માને વળગ્યા વગર રહેતા નથી. જેમ અજાણ્યા માણસને ઘરમાં રખાય નહીં તેમ આ કર્મો જે અંદર પ્રવેશ કરે છે તેને આત્મામાં રખાય નહીં. પરંતુ આપણે તો પંપાળી પંપાળીને રાખીએ છીએ. શાસ્ત્રોને એમ કહેવું છે કે ત્યાં સુધી સંવર અને નિર્જરાના તત્વો આપણે જીવનમાં ઉમેરાતા નથી.
આપણે ધર્મ કરીએ છીએ, ધર્મની સાધના કરીએ છીએ, પરંતુ કર્મોનો નાશ થતો નથી. માટે કૃપાળુદેવ કહે છે કે હો સાધન બાર અનંત કયો, તદપિ કશું હાથ હજુ ન પડ્યો. એવી નવાઈની વાત છે. આ સાધનો અનંત વાર કર્યા પણ ઠેકાણું પડ્યું નહીં. દેવચંદ્રજી મહારાજ પરમ કૃપાળુદેવ પહેલા થઈ ગયા અને તેમણે પણ કહ્યું કે આદર્યું આચરણ લોકોપચારથી શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધું. શુદ્ધ શ્રદ્ધા નવડી આત્મ અવલંબન વિનું દેહો કાર્ય તેણે કોનો સીધો. જીવે ધર્મનું આચરણ કર્યું છે, તપ જપ અને અનુષ્ઠાનો પણ કર્યા છે, ઢગલાબંધ બાહ્ય કર્મકાંડો કર્યા છે. જ્ઞાનીઓ ક્યારેય બાહ્ય કર્મકાંડો કરવાનો નિષેધ કરતા નથી, પરંતુ અધ્યાત્મ શાસ્ત્રને એમ કહેવું છે કે આ બધા સાધનો અનંત વાર કર્યા છે પરંતુ એક વખત આત્મા છે એમ નિર્ણય થયો નથી. તે જો થઈ જાય તો આત્મજગતમાં અધ્યાત્મ જગતમાં એને પ્રવેશ મળે. તાત્વિક ક્ષેત્રમાં સાધન કર્યા પહેલા પણ પડે છે, નવપણો અભ્યાસ થઈ શકે છે. આત્મા છે એ નિર્ણય કર્યા પહેલા દ્રવ્યલંગી આચાર્ય થઈ શકાય છે. આત્મા છે તે નિર્ણય કર્યા પહેલા હજારો શિષ્યોના થઈ શકાય છે અને ઘોર તપ પણ કરી શકાય છે. આત્મા છે તે નિર્ણય કર્યા પહેલા માખીની પાંખ પણ ન દૂબે તેવું ચારિત્ર પાડે, છતાં આત્માની બાદબાકી હોવાના કારણે તેને પુણ્યબંધથી વધારે લાભ મળતો નથી. નવમા ગ્રહવિચક સુધી જાય આગળ ને સંસાર ઉભો જ રહેશે. તમામ શાસ્ત્રો કહે છે કે આત્મા છે એ નિર્ણય કરવામાં તમારી તાકાત વાપરો. પરમ કૃપાળુદેવ કહે છે કે બાકીના પાંચ પદ તો સહેલાઈથી સ્વીકારી શકાશે, તે માટે બહુ મથામણ નહીં કરવી પડે. તમામ મહેનત પહેલું પદ આત્મા છે તેનો સ્વીકાર કરવામાં જ કરવાની છે.
એક વખત આનંદ અને ઉલ્લાસમાં આવીને સદભાવમાં આવીને પ્રેમથી હર્ષિત થઈને હું આત્મા છું તેમ સ્વીકારી નાચી ઉઠો તો મોક્ષ તમારા હાથમાં છે. મોક્ષ માગવો નહીં પડે. ઊંડામાં ઊંડી જો કોઈ ખીણ હોય તો આત્માનો સ્વીકાર નથી કરતા તે છે. આખો સંસાર સમુદ્ર જો સહેલાઈથી તરવો હોય તો તે આત્મા છે તેવો સ્વીકાર કરવામાં આવે છે. આત્મા છે તેવો સ્વીકાર આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરાવશે અને આત્મા નથી તેવો સ્વીકાર ભૌતિક જગતમાં પ્રવેશ કરાવશે. અત્યારે આપણે ભૌતિક જગતમાં આસન જમાવીને બેઠા છે. આ બધી વાત સાંભળો છો ને, આ વાત સાંભળો છો માટે ધન્યવાદ. બાકી અત્યારે તો ભૌતિક ક્ષેત્રમાં છો. વિષય ભોગોની ચિંતા, ધન ઉપાર્જનની ચિંતા, પછી ધન સંગ્રહની ચિંતા અને ધન મળ્યા પછી ઇન્કમ ટેક્સ બચાવવાની ચિંતા, આ બધી ચિંતાઓ થાય છે. ભૌતિક ક્ષેત્રમાં ભલે હો પણ જે ક્ષણે આત્મા છે તેવો સ્વીકાર થાય છે, ક્ષણ ક્ષણે આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ મળશે.
શિષ્ય પૂછે છે કે ગુરુદેવ આત્મા કેમ જણાતો નથી? આત્મા અમારી પાસે દેહ ઇન્દ્રિય પ્રાણ મન બધું છે, તે બધાનો ઉપયોગ કરી રહ્યો છે, પરંતુ અમને આત્મા જણાતો નથી. ગુરુદેવ કહે છે, હે શિષ્ય, તારી વાત સાચી છે, પરંતુ એક વાત સમજી લે, દેહમાં ઘણી ક્ષમતાઓ છે, ઇન્દ્રિયો, મન, પ્રાણ પણ ઘણી ક્ષમતાઓ છે, પરંતુ એક માઇનસ પોઈન્ટ તેમનામાં સ્વતંત્રપણે જાણવાની ક્ષમતા નથી. અને બીજી મહત્વની વાત એ છે કે આ શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, મન અને પ્રાણ આ ચારે ચાર સાધનો કામ કરે છે, તે પોતાની સત્તાથી કામ સત્તાથી કરતા નથી. એ ચાર સાધનો આત્માની સત્તા હાજર હોય તો જ કામ કરશે.
સત્તા એટલે બળ, સત્તા એટલે સામ્રાજ્ય, સત્તા એટલે અસ્તિત્વ અથવા હોવાપણું, અને સત્તા એટલે શક્તિ. પ્લગમાં પિન નાખવી પડે. જો પિન પ્લગમાં નાખો તો વિદ્યુત પ્રવાહ ચાલુ, પંખો, ટ્યુબલાઇટ, ફ્રીજ વગેરે સાધનો પોતાની મેળે કામ કરી શકશે નહીં. વિદ્યુત પ્રવાહ જોઈએ, અને આશ્ચર્યની વાત એ છે કે ફ્રીજ ચાલશે, ટ્યુબલાઇટ ચાલશે, પંખો ફરશે, પણ વિદ્યુત પ્રવાહ દેખાશે નહીં. પરંતુ જે દેખાતું નથી તેની હાજરી વગર કાર્ય નહીં જ થાય. તેવી રીતે આત્માની સત્તા ન હોય તો શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, મન ક્યારેય કામ કરી શકશે નહીં. શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, મન વગેરે જડપણે પડ્યા રહેશે. એ કામકાજ તો જ કરી શકે કે વિદ્યુત પ્રવાહની જેમ આત્માની સત્તાનો સહયોગ હોય તો.
ગુરુદેવ કહે છે, તું કહે છે ને કે ગુરુદેવ કહે છે કે તું કહે છે ને કે દેહથી આત્મા જણાતો નથી, પણ તે ક્યાંથી જણાય? જે આત્માની સત્તાથી શરીર કામ કરે છે તે આત્મા હાઈ ઓથોરિટી તું છો. સત્તા તારી છે, શરીર તો તારી સત્તા તળે છે, ઇન્દ્રિયો, પ્રાણ, મન તારી સત્તા તળે કામ કરે છે, તો આ બધા આત્માને કેવી રીતે જાણી શકશે? આત્માની સત્તા વડે આ બધા શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, મન પ્રવર્તે છે. પ્રવર્તું એટલે ક્રિયામાં સામેલ થવું, કામ કરવું. સ્વિચ ઓન કરો કે વિદ્યુત પ્રવાહ ચાલુ થશે, પંખા, ફ્રીજ બધું કાર્ય કરવા લાગશે. તેમ આત્માની જે સત્તા છે તે દાખલ થાય તો જ તમારા સાધનો, મન, ઇન્દ્રિયો, શરીર કામ કરે. અંબાલાલભાઈની ટીકા લક્ષમાં લઈએ, દેહ આત્માને જાણતો નથી, પણ આત્માની સત્તાથી દેહ કામ કરે છે. તમને કંઈ વિચાર આવે છે ખરો કે નાનકડું બાળક ગુલાબના ગોટા જેવું હોય, તમને વહાલ આવે, રમાડવું ગમે, તમે સ્નેહ વરસાવો, પ્રેમ વરસાવો, હૃદયમાં આનંદ અનુભવો, પણ એ બાળકમાં ચૈતન્ય હાજર છે ત્યાં સુધી ગમશે. જ્યારે તેમાં ચૈતન્ય ચૈતન્ય હાજર નહીં હોય ત્યારે એ બાળક હાથમાં લેવું નહીં ગમે. જેનાથી તે રૂપાળું લાગતું હતું તે તત્વ તેમાંથી ગયું, હવે તેને અડવું પણ નહીં ગમે. તેવી જ રીતે મોર કળા કરે છે ને, તે મોરનું નૃત્ય જોવું ગમશે. શું તેની કળા, શું તેના પીછા, શું તેનો વૈભવ, શું તેના રંગો અને કેવો ઠાઠ. પરંતુ મોરમાં ચૈતન્ય હાજર છે ત્યાં સુધી મોર જેવો ગમશે, મોર જોવો ગમશે. ચૈતન્ય એટલે જીવ નહીં હોય તો મોર જોવો નહીં ગમે, ગમશે નહીં. મોરનું શરીર આત્માની સત્તાથી કામ કરતું હતું. જે શરીર આત્માની સત્તાથી કામ કરે છે એ જડ શરીર આત્માને કેવી રીતે દેખાશે?
ગુરુદેવ કહે છે, તમે વિચાર કરો કે શરીર છે અને શરીરમાં અનેક પ્રકારની શક્તિઓ પણ છે, પરંતુ જડ શરીરમાં સ્વતંત્રપણે જાણવાની શક્તિ નથી. શરીરમાં શું થાય છે તે આત્મા એટલે તમે જાણી શકો છો, પણ તમે અંદર નહીં હો તો શરીર જાણી શકશે નહીં. હું આ વાત ફરી કરી એટલે કરું છું કે થોડું વધારે ખૂટું છે. નિર્ણય કરાવો છે આધ્યાત્મિક સાધના થશે ત્યારે થશે, સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે ત્યારે થશે, અને મોક્ષના દરવાજા ખુલશે ત્યારે ખુલશે. પરંતુ આ બધું કરતા પહેલા આત્માનો નિર્ણય તો કરવો પડશે ને. લગ્ન તો પછી, પરંતુ પહેલા શક પણ તો કરવું પડશે ને. કન્યા નક્કી કર્યા પહેલા માંડો નાખો, આમંત્રણ પત્રિકાઓ છપાવો, રસોયા બોલાવો, ગરબા પાર્ટી રાખો તો કેવું કહેવાય? જો કન્યા જ નક્કી ન હોય અને શક પણ જ ન કર્યું હોય તો લગ્ન કોના કરશો? શક પણ પહેલા કરવા પડે તેમ આધ્યાત્મિક સાધનામાં આત્માનો નિર્ણય પહેલા કરવો પડશે, પછી બધી સાધનાઓ યથાર્થ છે. ફરીથી સમજી લ્યો, શરીરની સાથે આત્મા છે તો શરીર સુંદર દેખાય છે. ઇન્દ્રિયો જે કામ કરે છે તે આત્માની સત્તાથી કામ કરે છે. લોકો એમ કહે છે કે આ કાનના દેવતા ઉઠી ગયા સમજાય છે, કંઈ જ્ઞાનતંતુ ખસી ગયા અને જ્ઞાનતંતુ ખસી ગયા એટલે આત્માની જ્ઞાન શક્તિ ત્યાંથી ખસી ગઈ અને એટલે હવે કાન કામ કરતા નથી. તો ઇન્દ્રિયો જે કામ કરે છે તે આત્માની સત્તાથી કામ કરે છે. ઇન્દ્રિયોમાં સ્વતંત્રપણે જાણવાની શક્તિ નથી. જાણવાની પ્રક્રિયા જે વખતે આત્મા કરતો હોય એ વખતે સામેલ થવાની શક્તિ ઇન્દ્રિયોની છે, સહયોગ આપવાની શક્તિ ઇન્દ્રિયોની છે. પરંતુ આત્માની સત્તા વગર ઇન્દ્રિયો કામ નહીં કરે.
ત્રીજી વાત છે પ્રાણ. પ્રાણ આપણી શક્તિ છે, શ્વાસોશ્વાસ તેની અભિવ્યક્તિ કરે છે. અને ચોથું આવે છે મન. મન પણ જડ પરમાણુઓમાંથી જ બને છે. શાસ્ત્રોમાં મનના બે પ્રકાર કહ્યા છે, એક દ્રવ્ય મન અને બીજું ભાવ મન. આત્માની જ્ઞાન શક્તિ દ્રવ્ય મન તે વિચાર કરવાનું એક સાધન છે. જેમ જીભ કાન નાક આંખ કામ કરે છે તેમ મન વિચાર કરવાનું કામ કરે છે. વેદાંતમાં એક શબ્દ છે અંતઃકરણ. કરણ એટલે ઉપકરણ. પાંચ ઇન્દ્રિયો તે બહારના ઉપકરણ અને મન અંદરનું ઉપકરણ. પરંતુ મન એ સ્વતંત્રપણે વિચાર કરી શકતું નથી. આત્માની સત્તા વડે તે વિચાર કરવાની શક્તિ ધરાવે છે. દ્રવ્ય મન તે વિચાર કરવાનું સાધન અને વિચાર કરવાની જે ક્ષમતા શક્તિ તેને કહેવાય છે ભાવમન. ભાવમન તે આત્માની શક્તિ છે, તેમાં વિચાર કરવાની ક્ષમતા છે. જોનાર આત્મા છે, તે જોતી વખતે આંખને વાપરે છે અને રૂપને જાણે છે. સાંભળનાર છે આત્મા અને સાંભળતી વખતે વાપરે છે તે કાન, તેથી તે શબ્દને જાણે છે. સ્વાદ જાણનાર છે આત્મા, પણ સ્વાદ કરતી વખતે વાપરે છે જીભ અને એ સ્વાદને જાણે છે. વિચાર કરનાર છે ભાવમન અને વિચાર કરતી વખતે દ્રવ્યમન વાપરે છે. દ્રવ્યમન એકલું વિચાર કરી શકે નહીં. આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. આ શબ્દો 50 વખત મેં ઘૂંટાવ્યા. આત્માની સત્તા વડે કામ થાય, આત્માની સત્તા વગર કામ થાય નહીં. સત્તા એટલે અસ્તિત્વ, બળ અથવા સામર્થ્ય. કહે છે ને કે ઈશ્વરની સત્તા વગર પાંદડું પણ હલી શકતું નથી. લોકો કહે છે કે અમારા ઘરમાં એમની સત્તા વગર કશું જ ન થાય, તેમ આત્માની સત્તા વગર કશું જ ન થાય. આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ.
શરીર ભલે રહ્યું, ઇન્દ્રિયો ભલે રહ્યું, મન ભલે રહ્યું, પ્રાણ ભલે રહ્યા, પરંતુ જો આત્મા નહીં હોય તો બધું જડપણે પડ્યું રહેશે, કોઈ પણ કામ કરી શકશે નહીં. વાત સ્પષ્ટ થાય છે. આટલો નિર્ણય જો થઈ જાય તો દેહની સત્તા ઉપર તમારી સત્તા, ઇન્દ્રિયોની સત્તા ઉપર તમારી સત્તા, પ્રાણની સત્તા ઉપર તમારી સત્તા, મન ઉપર તમારી સત્તા, તે મહત્વનું છે. પરંતુ આજે એવી પરિસ્થિતિ નથી. ઇન્દ્રિયોની સત્તા તમારા ઉપર છે, શરીરની સત્તા તમારા ઉપર છે, મનની સત્તા તમારા ઉપર છે. તમે કહો છો કે મારું બેટું મન કાબૂમાં નથી. અરે તું મનનો માલિક છો કે મન તારો માલિક છે? કલેક્ટર કહેશે કે પટ્ટાવાળો મારો માનતો નથી. તેના જેવી વાત થઈ. મનને જીતવાનું અને મનને વશ કરવાનું હોય જ નહીં. મન તો સાધન છે. અરે, તમારા હાથમાં સત્તા અને અધિકાર જોઈએ. તમે ગાડીમાં બેઠા છો, તમારે પૂર્વ દિશામાં જવું છે, ગાડી પશ્ચિમ દિશામાં ચલાવો છો ને પછી રડો છો કે ગાડી મારું માનતી નથી. એ પશ્ચિમ દિશામાં દોડી જાય છે. કોઈ તમને પાગલ જ કહેશે, તમારા સ્ક્રૂ ઢીલા લાગે છે. તું ગાડીમાં બેઠો છે, તું જ ગાડી ચલાવનારો છે, છતાં ગાડી બીજી દિશામાં કેમ દોડે છે? મન ઉપર તારી સત્તા છે.
શરીર ઉપર તારી સત્તા છે, ઇન્દ્રિયો, પ્રાણ અને મન ઉપર તારી સત્તા છે. પરંતુ સાહેબ, તમને સત્તા બજાવતા આવડી જોઈએ ને. સત્તા બજાવતા ન આવડે તો સત્તા આત્મા હોવા છતાં પણ સત્તા કામ કરી શકે નહીં. તો આત્માની સત્તાથી આ મન, પ્રાણ, ઇન્દ્રિયો, શરીર બધું પ્રવર્તે છે. બહુ મહત્વની વાત છે કે આ બહુ મહત્વની વાત છે. આ બધા ગૌણ થઈ ગયા, શરીર ગૌણ, ઇન્દ્રિય ગૌણ, મન ગૌણ અને પ્રાણ પણ ગૌણ. તો મુખ્ય કોણ? મુખ્ય આત્મા છે. પરંતુ આજે આપણા માટે શરીર, ઇન્દ્રિય, મન, પ્રાણ મુખ્ય થઈ ગયા છે. જે દિવસે આ 54મી ગાથા સ્પષ્ટ થશે તે દિવસે તમારા આત્મા રાજ હશે. અપને ઘર મેં અપના રાજ. આજે આપણા ઘરમાં આપણું રાજ નથી, કેટલાયના રાજ ચાલે છે. અમે એક જગ્યાએ વહોરવા ગયા ત્યાં સોફો ઘરની બહાર પડેલો જોયો. પૂછવાની અમારી કઈ જરૂર નહોતી, પરંતુ પૂછ્યું કે આમ કેમ? તો કહે, સાહેબ, હજી નક્કી નથી થતો કે ક્યાં મૂકો. એક કહે છે અહીં મૂકો, બીજો કહે છે અહીં મૂકો, બધાના મત જુદા જુદા. નિર્ણય થતો નથી ત્યાં સુધી આ શેરીના કૂતરાઓને આ સોફાનો લાભ મળે છે. તમારા ઘરમાં તમારું ચાલે નહીં, તમારી સત્તા નહીં, તમારી સત્તા નહીં કે દેહ ઉપર તમારી સત્તા છે, ઇન્દ્રિયો ઉપર તમારી સત્તા છે, પ્રાણ ઉપર તમારી સત્તા, મન ઉપર પણ તમારી સત્તા છે, છતાં તમે લાચારી ભોગો છો. શું કરીએ? ઇન્દ્રિયો અમારા કાબુમાં નથી, આંખ કયું કરતી નથી. અરે ભલા માણસ, વિચાર તો કર. આ આંખમાં તું જો નહીં ભળે તો તું શું કરી શકે નહીં. તું શું કરી નહીં શકે, સમજાય છે? તું કશું કરી શકે નહીં. સમજાય છે? તું જો નહીં ભળે તો એકલી આંખ જોવાનું કાર્ય કરશે નહીં, તું જો ન ભળે તો એકલા કાન સાંભળવાનું કામ કરી શકશે, કાર્ય કરી શકશે નહીં, તું અંદર જો ન ભળે તો એકલા પ્રાણ કામ કરી શકશે નહીં, તું ભળે તો કામ થાય છે. એટલે તારી સત્તા છે. આજે નિર્ણય કરી લો કે હવે આ શરીર ઉપર, મન ઉપર, ઇન્દ્રિયો અને પ્રાણ ઉપર આપણી સત્તા છે. આકરું તો પડશે, કેમ કે વર્ષોથી આ નોકરો સ્વતંત્ર રહ્યા છે અને એ કહે તેમ થાય છે. આપણી સત્તા માટે તાકાત જોઈશે. એ તાકાતને શાસ્ત્રો સંયમ કહે છે.
આંખ ઉપર આપણું કાબુ જોવું હોય તો જોઈએ અને ન જોવું હોય તો ન જોઈએ. પણ જોવું હોય તો આંખ પટપટ થાય અને જોવું હોય તો આંખ તૈયાર ન થાય, તે કેમ ચાલે? શક્તિ તમારી સત્તા તમારી અને વાપરે અને પછી અને પાછા તમને નુકસાન કરે, કોઈ પણ આવું ન ચલાવે. સમજાય છે? સત્તા તમારી, શક્તિ તમારી અને વાપરે ઇન્દ્રિયો અને મન. બંધ કોને પડે? આત્માને પડે છે. એ કેવી અચરજની વાત કહેવાય. આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. માટે હે શિષ્ય, તું જાણી લે, તારી સત્તા વગર, એટલે આત્માની સત્તા વગર શરીર, મન, પ્રાણ ચડપડે પડ્યા રહે છે. વારે વારે એક ખ્યાલમાં રાખજે કે આત્માની સત્તા અને હયાતી વગર શરીર જડપણે પડ્યું રહેશે, ઇન્દ્રિયો અને મન પણ જડપડે પડ્યા રહેશે. આત્માની સત્તા જ એ કામ કરે છે, ક્રિયા કરે છે, અને આત્માની સત્તા પામીને આ બધામાં કામ કરવાની ક્ષમતા આવે છે. ભાઈ, તું એમ કહે છે ને કે દેહ કેમ આત્માને જાણતો નથી? દેહ એટલા માટે જાણતો નથી કે દેહ જડ છે અને તે આત્માની સત્તા વડે જ કામ કરે છે. ઇન્દ્રિયો પોતે કામ કરતી નથી, પરંતુ આત્માની સત્તાથી કામ કરે છે. પ્રાણ આત્માને જાણતો નથી, કેમ કે પ્રાણ પોતે આત્માની સત્તાથી કામ કરે છે. તું એમ કહે છે ને કે મનથી આત્મા કેમ જાણતો નથી? તો મન આત્માની શક્તિથી જ કામ કરે છે. તે આત્માની સત્તા વડે જ આ બધા પ્રવર્તે છે. માટે દેહ, ઇન્દ્રિયો, પ્રાણ અને મન આત્માને જાણી શકતા નથી. છેલ્લી વાત, આ ચારે ચાર સાધનો તમામ પ્રકારની શક્તિવાળા હોવા છતાં એમનામાં બે ખામી છે. એક, સ્વતંત્રપણે જાણવાની શક્તિ નથી, અને બીજું, આત્માની સત્તા વગર તે કામ કરી શકે નહીં. હે શિષ્ય, તું આ બંને વાત જાણી લે, સમજી લે. હજુ આ વાત સ્થૂળ છે, હજુ ઊંડાણમાં જવું છે. તમે મારી સાથે આવો, આપણે હજુ ઊંડાણમાં ઉતરીને સમજીએ.
બસ, ગાથા 54 પ્રારંભ થાય છે. અહીંયા પ્રાણને શ્વાસની અપેક્ષા આવી ગયું છે. 54મી ગાથાની જ્યારે વાત ચાલે છે ત્યારે એ 54મી ગાથામાં પ્રવેશ કરવા માટે, 54મી ગાથાનો મર્મ સમજવા માટે ફરીથી મુનિશ્રી 53મી ગાથાની જે વાત છે એના ઉપર ઘણું વજન આપે છે. કારણ એ છે કે કેચે આગળની ગાથામાં જવું હશે તો પહેલાં નિર્ણય કરવો પડશે. એક નિર્ણય જ્યાં સુધી સાધક મુમુક્ષુ આત્માર્થી એ નિર્ણય નહીં કરે કે આત્મા છે, દેહથી પર કોઈ આત્મા છે, શરીરની તમામ શક્તિથી પર કોઈ ચૈતન્યની શક્તિ, કોઈ સુપ્રીમ ઓથોરિટી, કોઈ સુપર પાવર છે જેના કારણે આ બધો તમાશો ચાલે છે. આ નિર્ણય જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અધ્યાત્મમાં પ્રવેશ નથી. એનો પ્રવેશ ધર્મની ક્રિયામાં છે પણ અધ્યાત્મમાં નથી. આચાર ધર્મના છે, વ્યવહાર ધર્મનો છે, વિધિ ધર્મની છે, અનુષ્ઠાનો ધર્મના છે, પણ ફળ ધર્મનું નથી. એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, તો ધર્મનું ફળ મોક્ષ છે. પણ આને મોક્ષ નથી, આનો સંસાર ઊભો છે. ગતિ બદલાવ્યા કરે છે, યોની બદલાવ્યા કરે છે, કાયા બદલાવ્યા કરે છે, ભ્રમણ બદલાય છે, ક્ષેત્ર બદલાય છે, દેહ બદલાય છે, પણ પરિભ્રમણ ટળતું નથી. કારણ કે અધ્યાત્મમાં પ્રવેશ નથી ત્યાં સુધી એનો પ્રવેશ આશ્રવ તરીકે છે. આત્માની સત્તા વિનોનો દેહ એ આશ્રવનું દ્વાર છે. અને આશ્રવ છે એ શુભનો અથવા અશુભનો. શુભનો હશે તો એ સારી બધી ક્રિયાઓ કરશે, દર્શન, ચૈત્યવંદન, ભાવ, પ્રતિક્રમણ, ગુરુવંદન, સેવા, યાત્રા બધું કરશે. અને અશુભ હશે તો છેતરપિંડી, કસાય અને સંસારના બધા જે કંઈ કામ છે લૌકિક એ કર્યા કરશે. બંનેનું પુન મળ્યા કરશે. શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાય, અશુભ કરે નરકાદિ ફળ. કર્મ રહિત ના ક્યાંય. જીવનમાં અધ્યાત્મનો પ્રવેશ નહીં થાય જ્યાં સુધી આત્માનો નિર્ણય નહીં થાય. આત્માને પછી પામવો છે, સાક્ષાત્કાર કરવો છે, પ્રતીતિ થશે, એ બધું થશે ક્યારે? જો આત્માનો નિર્ણય હોય તો. નિર્ણય દેહથી મર્યાદિત છે, દેહની શક્તિથી મર્યાદિત છે, દેહની ઇન્દ્રિયોની તાકાતથી જ્યાં સુધી એને એમ લાગે છે કે હું ઘણો ધર્મ કરું છું અને આત્માની અંદર શક્તિ નથી, નિર્ણય શક્તિ નથી, તો જે ચાલે છે એ કોની તાકાતથી કરે છે? ભૌતિક તાકાતથી. અને ફળ એનું મળતું નથી. અહીંયા કે છે, જ્ઞાની પુરુષ બે કામ કરે છે. એક આત્માનું વર્ણન કરે છે, બહુ સરસ વાત મૂકી છે. જ્ઞાની પુરુષ સદગુરુ ભગવંત એનું કામ એ છે કે આત્માનું વર્ણન કરીને આત્માનો નિર્ણય કરાવવો છે. જ્યાં સુધી મુમુક્ષુ જીવને, સાધક જીવને આત્માનો નિર્ણય નહીં થાય ત્યાં સુધી એ અધ્યાત્મમાં પ્રવેશ નહીં કરે. અધિ વત્તા આત્મા, અધિ એટલે તરફ, આત્મા તરફનું વલણ, આત્મા તરફની યાત્રા, આત્મા તરફની વિચારણા, એ અધ્યાત્મ છે. કે એના તમામ પુરુષાર્થની અંદર કેન્દ્ર આત્મા છે. પછી બહારની ક્રિયા ઓછી વધતી થાય છે એની સાથે સંબંધ નથી. એનું લક્ષ્ય પેલા આત્મા છે, લક્ષ્યથી જોડાયો છે. લક્ષ્ય વિનાની ક્રિયા એ લક્ષ્ય વિનાના બાણ જેવા છે. ગમે તેટલા સશક્ત હોય, ગમે તેટલા દૂર ફેંકો, પરંતુ એ બાણ કોઈ લક્ષ્યનો વિંધી શકે એમ નથી. એમ આ લક્ષ્ય કરાવવો છે, વર્ણન કરાવવું છે, નિર્ણય કરાવવો છે. અને ત્યાર પછી અધ્યાત્મમાં પ્રવેશ થયા પછી જ બે શબ્દ સંવર અને નિર્જરા આવશે. નવ તત્વમાં આખો દર્શન સમાવિષ્ટ થઈ જાય છે. અધ્યાત્મનો આખો મોક્ષ માર્ગ કીધો છે. આપણે સંવર સુધી પહોંચ્યા છે, અહીંયા જ છીએ. જાણી જાણીને પહોંચ્યા કેટલે? રીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ. બસ આ શુભાશુભ ભાવના સંવર સુધી છીએ. એમાં અશુભ ઓછું છે અને શુભ વધારે છે, એટલે આપણે માનીએ છીએ કે આપણે જંગ જીતી ગયા, ન્યાલ થઈ ગયા. કેટલું બધું કરીએ છે, કેટલું કરાય છે, પણ શું કરે છે તું? એ શુભ જ્યારે આત્માના લક્ષ્ય થાય ત્યારે જ શુદ્ધતામાં પરિણમે. શાસ્ત્રકારોએ શબ્દ વાપર્યો છે શુભ નિરતિશય અને શુભ સાતિશય. શુભ નિરતિશય અને શુભ સાતિશય. જ્યારે સાતિશય શુભ હોય એ જ શુદ્ધતામાં પરિણમે, નિરતિશય ન પડે. ભેદ સમજાવ્યો છે કે શુભ ક્રિયા, એમાં શુભ છે, ક્રિયા છે અને એની અંદર ઉપયોગ છે. હવે જ્યાં સુધી શુભ તરફની પર્સન્ટેજ વધારે છે ત્યાં સુધી એમાં રાગની માત્રા છે. ભલે શુભ તરફ રાગ છે, પ્રશસ્ત રાગ છે, પણ રાગની માત્રા છે. ઉપયોગ એ આત્માનો છે, લક્ષ્ય એ આત્માનું છે. હવે ઉપયોગનું જોર જ્યારે વધે ત્યારે રાગ તૂટી જશે, ગૌણ થઈ જશે. પણ મુશ્કેલી એ થાય છે અધ્યાત્મમાં પ્રવેશ ન હોય ત્યારે એ ઉપયોગરૂપ આત્મા પકડાતો નથી અને રાગરૂપ શુભ ક્રિયા આપણાથી છૂટતી નથી. શુભ કરવા છતાં એમાં સાતિશયતા નથી, નિરતિશય છે શુભ, પણ નિરતિશય છે. એની એટલી તાકાત નથી કે ઉલંગી જાય, ઓળંગી જાય, શુભના પરિણામોને ઓળંગી જાય, એ પુણ્યને પણ પચાવી જાય, એ પુણ્યમાંથી પણ આત્મામાં વયો જાય પુણ્યના બળથી. અહીંયા પુણ્યની અંદર રોકાઈ જાય, શુભમાં રોકાઈ ગયો. શુભમાં સહેજ રાગ છે, શુભમાં પ્રીતિ છે, તો જ શુભ ક્રિયા થઈને અશુભમાંથી શુભમાં આવ્યો. પણ એ ત્યારે ઉપયોગ હોવો જોઈએ. ઉપયોગ જ્યારે પાવરફુલ થાય ત્યારે શુભ ગૌણ થઈ જાય. જેમ કહ્યું કે કોઈ પણ ધ્યાન કરતા હોય ત્યારે પછી ચિદાનંદજી મહારાજનું ઉદાહરણ કૃપાળુ દેવે જ આપ્યું છે કે રોજે રોજની સાધુની ક્રિયાઓ કરે પણ હવે જ્યારે સ્વરૂપની અંદર લીનતા આવે ત્યારે પડી લેહણ કરવા રોકાય કે સ્વરૂપ લીનતામાં દ્રઢ રહે. તો ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી ઉપયોગમાંથી બહાર ન આવે અને સાધુ ધર્મની એકેય ક્રિયા ન થાય, એટલે બીજા ક્યાં તો શિથિલાચારી છે. પાંચ વાર પડી લેહણ કરવું જોઈએ કરતા નથી, પાત્રનું, વસ્ત્રનું, સૈયાનું આ કરતા નથી. એ પડી લેણ તો એટલા માટે કરવું છે કે આત્મા પ્રાપ્ત કરવો છે. જો એ પ્રાપ્ત થયું તો ક્રિયા ચૂકાઈ ગઈ, ક્રિયા ભૂલાઈ ગઈ તો પણ એનું કોઈ હરખ શોખ ન હોય. શુભ છૂટી ગયું, ઉલ્લંઘી ગયું, આ શુભની મર્યાદાને પાર કરી દીધી અને એ સમયે એનું સાતિશયતા, શુભ સાતિશય થયું, એટલું બધું એનું બળ ઉપયોગ ઉપર વધારે થયું. બે તત્વ કામ કરે છે સાધનામાં, એક શુભ ક્રિયા અને બીજો ઉપયોગ. એ ઉપયોગ જ્યારે પાવરફુલ થાય ત્યારે આ શુભ મંદ થતું જાય, પછી આલંબન ઓછું થતું જાય અને આત્માનું આલંબન વધતું જાય. આલંબન છૂટતા જાય અને સ્વયં છૂટે. એને કંઈ છોડવાના હોય છે ને, આ ચર્ચાનો વિષય નથી. પંડિતોના વિષયમાં જશો તો કોઈ દી તાળો વાળો મળશે નહીં, એકેય સરવાળાનો જવાબ નહીં મળે. કેમ કે એમ કે એમ છોડવાનો છે ને, તું છોડ ને આ ચર્ચા મૂકી દેને, એની મેળે છૂટી જશો. નાનું બાળક રમકડા સાથે ક્યાં સુધી રમશે? જેવી એની સમજ વધી તો ઉપયોગ વધ્યો, એનો ઉપયોગ વધ્યો તો રમકડાનું આકર્ષણ ગયું, પ્રલોભન ગયો. એ ચાલણ ગાડી ક્યાં સુધી રાખશે? શરીરમાં વ્યાધિ આવીને કદાચ લાકડી રાખવી પડે, ટેકો ક્યાં સુધી રાખશો? જો સશક્ત થયા તો લાકડી ફેંકી દેશે, ફેંકાઈ જશે, પણ પંડિતોના મગજમાં આ વાત ન ઉતરે. એટલે કોઈ દિવસ આ વાદ વિવાદનો વિષય નથી, આ અનુભૂતિનો વિષય છે. કે શુદ્ધ એમાં જવું હોય તો એકલું શુદ્ધ જેવી કોઈ ચીજ જ નથી. શુદ્ધ 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 બોલ્યા કરે એને એમ સમજે કે અમે બહુ નિશ્ચયની વાત કરી, બહુ ઊંચી વાત. કાંઈ નથી, એક શૂન્ય છે, એ ભ્રમણા છે, એ કલ્પનામાં વિહાર છે, શબ્દનો વિલાસ છે, જે કોઈ ચીજનું અસ્તિત્વ નથી. શું કર્યા કરે તો પણ શોભની અંદરની ક્રિયા છે, આલંબન છે, અને એમાંથી એનું આત્મા ઉપયોગથી જે અત્યાર સુધી નહોતું એ પ્રગટ થાય છે. એ શક્તિ એ પ્રગટ થાય છે એટલી બધી એની સાથે સ્વરૂપની રમણતા જ્ઞાનીઓ કહે છે, અથવા ધ્યાનમાં પાંચમો પ્રકારનો લીનતા કીધો છે, સંલીનતા. કે પેલા વિક્ષેપ છે, યાતાયાતપણું છે, શ્લેષમ છે, આ બધા જુદા જુદા ભાગ છે, પણ છેલ્લે લીનતા છે, પોતામાં લીન થયો છે, સ્વરૂપમાં રમણતા થઈ છે. સ્વરૂપમાં રમણતા થઈ છે તો પછી શુભ છૂટી ગયું. કૃપાળુદેવે એક વાક્ય લખ્યું છે કે નાથ, હવે તારા અભેદ સ્વરૂપમાં નિવાસ થયો છે ત્યારે મોક્ષની પણ સ્પૃહા હવે રહી નથી. કેમ? મોક્ષ તો શુભ છે, એની સ્પૃહામાં શું વાંધો છે? પણ સ્વરૂપની અભેદતા થઈ છે, રમણતા થઈ છે, હવે અમને એ વિકલ્પ પણ છૂટી ગયો છે. આ આખો અનુભૂતિનો સમજણનો વિષય છે, તર્કનો નહીં, વિવાદનો નહીં. વિવાદમાંથી બહાર નહીં આવે ને શબ્દોમાંથી બહાર નહીં આવે, કોઈ વાત બેસે એવી શક્યતા નથી. કેમ કે આ આધ્યાત્મનો વિષય શબ્દથી પર છે, શબ્દથી પર છે. શબ્દ પોતાની મર્યાદા પ્રમાણે જેટલું કહી શકાય એટલું કે, કેનારો પણ પોતાની જેટલું સામર્થ્ય હોય એટલું કહે, પણ સૌનું સામર્થ્ય એટલું ન હોય. તો શબ્દથી જ આપણે સમજવું છે. તો સર્વજ્ઞ જ્યાં પાછા પડ્યા ત્યાં બાકીના શું ડાપણ કરે છે પોતાનું? જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન ન કહી શક્યા. અને આને એનાથી જ સમજવું છે. બસ સમજાવો અમને, ન સમજાય તારી અનુભૂતિમાં તને કાચી મિનિટમાં સમજાઈ જશે, કલાકોના ઉપદેશથી નહીં સમજાય, એટલું અનુભૂતિથી કાચી મિનિટમાં સમજાઈ જશે. માર્ગ આખો અનુભૂતિનો છે. અનુભૂતિની સાધનાનું કેન્દ્ર આત્મા છે. એને એની સાથે પરનો પ્રવેશ થાય છે, એનામાં એ પરનો પ્રવેશ છૂટી જાય છે. સ્વનું જેટલું મહાત્મ્ય વેદાય છે એટલું અંદર પરનો થયેલો પ્રવેશ નબળો પડે છે, નબળો પડે છે એટલે છૂટી જાય છે, ચાલી જાય છે. આપણને ગમે એટલી વળગણ હોય, મોહ હોય, પણ જ્યારે સમજ આવે પછી આપણે કહો મોહ ક્યાં ગયો? એને કાઢવો પડશે, તારે કાઢવો પડશે. અરે રાડુપાડમાં ને મોહ છે જ નહીં. હવે મને પેલા આના પ્રત્યે બહુ વળગણ હતું, પણ પછી એમ લાગ્યું કે આ બધું વ્યર્થ છે, તો વળગણ ક્યાં ગયું? છૂટી ગયું. કોણે છોડ્યું? સ્વયં છૂટી ગયું. તો જ્ઞાનનું કામ શું? સમજણનું કામ શું? આ સમજણની તાકાત છે. તું સમજીશ તો જે અનિષ્ટ છે એ તો ચાલ્યું જ જશે, જે અનિચ્છનીય છે એ ચાલ્યું જ જશે. પણ તું એને તર્કથી, વાદ વિવાદથી, શબ્દોના સહારે આ બધું કરવા જઈશ તો નહીં થાય. અહીંયા સમજવાની વાત એ છે કે જ્યાં સુધી અધ્યાત્મનો નિર્ણય નથી ત્યાં સુધી જીવની અવસ્થા આશ્રવની છે, શુભ કે અશુભ. અને આશ્રવથી શું થાય? બંધ થાય. એ બંધ કોને થાય? આત્માને. જો જે ક્રિયા કરનાર છે, કરી રહ્યો છે શરીરની, જેના વડે ક્રિયા કરાય છે, એ દેહને બંધ નહીં થાય. પ્રતિભાભાઈ, એ બંધ થશે આત્માને. પર પ્રવેશ થાય છે કર્મનો. ક્યાં થાય છે? આત્મામાં, શરીરમાં નહીં. શરીર જ્યારે ચાલ્યું જાય છે ત્યારે ઓલું કારમણ શરીર આત્માની હારે જાય છે. હાલને મારા ભેગું, તું એ પાંચમાનો એક ભાગ છો. પાંચે ભાઈઓ ભેગા જાય, પાંચે બહેનું ભેગા જાય, જે કહીએ તે, તો ઓલું ઔદારિક શરીર વયું જાય. અને કારમણને કે તારે જ્યારે આવવું હોય ત્યારે આવજે, ને ઓલું કે હું તારી હારે તો નહીં જાઉં. જ્યાં સુધી હું ખતમ ન થાઉં ત્યાં સુધી હું આત્માને છોડીશ. આ બાંધે આ કેવો ખેલ ચાલી રહ્યો છે. આશ્રમની અવસ્થા છે, ઠેકાણે પડ્યું નહીં. આવા બધા સાધનો અનંતવાર કરવા છતાં દેવચંદ્રજી મહારાજે સરસ કીધું, જ્યાં સુધી અધ્યાત્મ નથી ત્યાં સુધી આદર્યું આચરણ લોક ઉપચારથી. શું કીધું? લોક ઉપચારથી આદરણ કર્યું, આચરણ, આચરણ કર્યું, આદરું. લોક ઉપચાર એટલે આજે આ કરવું જોઈએ, ઓઘ સંજ્ઞા આપણે બધા કરે છે, તો જ્યારે આમ કરવું જોઈએ, આનું આમ કરવું જોઈએ. આપણે કેટલી પ્રકારના વિધિ વિધાન, યમ નિયમ, વ્રત જપ તપ બધાય કરીએ, આ બધાનો સરવાળો શું આપ્યો દેવચંદ્રજીએ? લોક ઉપચાર. અને લોક ઉપચાર છે એટલે કરે છે. જો કોઈ ન ઓળખતો હોય એને એવી જગ્યાએ ગયો હોય તો કાંઈ ન કરે. તો લગભગ જીવનમાં ધર્મ આપણો ઓઘ સંજ્ઞાની ભૂમિકા ઉપર છે, આત્મસંજ્ઞાની ભૂમિકા ઉપર નથી. શાસ્ત્ર અભ્યાસ પણ કંઈ કીધો, લોક ઉપચારથી આચરણ કર્યું અને શાસ્ત્રનો અભ્યાસ પણ કર્યો. કંઈક વાંચવું તો જોઈએ ને, સારા સારા ગ્રંથો અમે વાંચીએ, લઈ જઈએ, બધું કરીએ છીએ, પણ એમાં લક્ષ્ય આત્મા નથી. આત્મા મળે એમાંથી શોધવો છે. આત્મા ગ્રંથમાંથી મળે ખરો? ઓલા કાળીદાસભાઈનું ઉદાહરણ ફરી લેવાનું. એટલે કાળિયા શું વાંચસ? તો કે વચનામૃત વાંચું છું. તો કે એમાંથી જેથી સત્પુરુષ મળે તેથી મારી આ ઘરે આવજે. કે કાળીદાસ વિચાર કરે કે આમાં સત્પુરુષને ક્યાં ગોતવો? એમ આપણે ગમે એટલું વાંચીએ, આ શબ્દ છે, આ જળ છે, એમાંથી આત્મા મળે? આત્મા ન મળે. આત્મા મારા ભાવમાંથી મળશે. આ શબ્દમાંથી મેં જે ભાવ ખેંચ્યો છે, અનુપ્રેક્ષા મારી થઈ છે, એ મારી આત્મા લક્ષે ક્રિયા હશે તો. નહીતર વાંચતા વાંચતા શું કે, ગાથાની રચના ફાઇન છે, શાસ્ત્રીય દ્રષ્ટિએ ઉત્તમ કૃતિ છે, સાહિત્યની દ્રષ્ટિએ મૂરખના જામ આ કોઈ સાહિત્ય લખવા માટે લખ્યું છે. ઉપમા બહુ સરસ છે, દ્રષ્ટાંતો બહુ સારા આપે છે. તો જાને કથા વાર્તામાં ડાયરામાં જઈને બેસ. શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબન વિનું, એને શુદ્ધ શ્રદ્ધાન પોતાના સ્વરૂપની નથી અને આત્માનું અવલંબન નથી, અને એને કારણે તે હવો કાર્ય તીણે કોન સિદ્ધો, એક પણ કાર્ય સિદ્ધ થયું નહીં. શું? ઓલું ઉત્કૃષ્ટ આચરણ અને શાસ્ત્રોના અભ્યાસ, એ કઈથી કઈ કામ સર્યું? કેમ કે એને શ્રદ્ધાન હું આત્મા છું એવો નિર્ણય તત્વની દ્રષ્ટિએ કર્યો નથી, અને ક્રિયાકલાપ બધા અધ્યાત્મના શરૂ કરી દીધા, પણ એમાંથી આત્મા નિપજ્યો નહીં. હું આત્મા છું એ નિર્ણય સાથે ગ્રંથમાં જો શોધ થાય તો આત્મા મળે. હું આત્મા છું એવા નિર્ણય સાથે કોઈ પણ ધર્મની ક્રિયા થાય તો એની અંદર આત્મા વધારે ને વધારે પ્રબળ થાય અને ક્રિયાનો રાગ છૂટતો જાય. પણ આપણે અધ્યાત્મમાં પ્રવેશ ન કરી શકા અનંત કાળથી. મુનિશ્રીની વેદના આમાં અહીંયા વ્યક્ત થાય છે, કે અમારે તમને સમજાવવું છે કે તમે અધ્યાત્મમાં પ્રવેશ તો કરો, આશ્રવમાં છો ત્યાં સુધી પ્રભુ મોક્ષની વાત ક્યાંથી શરૂ થશે? આશ્રવ પછી તો શબ્દ આવે છે નવ તત્વમાં બંધ, વાત પૂરી થઈ ગઈ. હવે આ બંધને ખોલવું હોય તો બીજી વાત આવે છે. શું આવે છે? સંવર અને નિર્જરા, અને પછી મોક્ષ છે. તો પેલા તો સંવર નિર્જરામાં તો આવ, આશ્રવમાંથી નીકળ, મોક્ષમાં તારે જવું છે. આશ્રવથી બંધ સુધી રોકાઈ ગયો, સંવર નિર્જરામાં પ્રવેશ થતો નથી. અધ્યાત્મ વિના ન થાય, લક્ષ્ય વિના ન થાય. કૃપાળુદેવ 299 એ પત્રની અંદર કહ્યું છે કે જ્યારે જીવને આત્માનું લક્ષ્ય બંધાશે પછી શું કરવું શું ન કરવું તે સમજાશે અને સમજાતું જશે. પણ ત્યાં સુધી એક પણ ઉપાય એને જીવને સમ્યક દ્રષ્ટિ મળશે નહીં. 299માં સાદાઈથી, સાદા શબ્દમાંની અંદર આ વાતને મૂકી દીધી જે અત્યારે આ ચાલે છે. આત્મસિદ્ધિમાં જીવનભર સુધી જે ગોલણ થયું છે એનો નિચોડ છે, નિષ્કર્ષ છે. આત્મસિદ્ધિની વાતો ક્યારેક કોઈ આ પત્રમાં મળે, ક્યારેક કોઈક આ પત્રમાં મળે. છૂટી છવાઈ બધા મોતી વિખરાયેલા છે, રત્નો બધા પથરાયેલા છે. વચનામૃતમાં રત્નોનો ઢગલો છે. જે પત્ર ઉઘાડો ને તમને 2-5 રત્ન પ્રાપ્ત થયા વિના રહે ને. એકય પત્ર નિરર્થક ન હોય, કંઈક ને કંઈક વેદક દ્રષ્ટિ હોય તો એમાંથી આપણને મળે. તો અહીંયા કહે છે, ઠેકાણું પડ્યું નથી એનું કારણ એક વખત આત્મા છે એવો નિર્ણય થયો નથી. એ જો થાય તો અધ્યાત્મ જગતમાં એને પ્રવેશ મળે. ત્યાં સુધી તો નવ પૂર્વનો અભ્યાસ પણ થાય, શાસ્ત્ર વાંચતા વાત થાય, દ્રવ્યાનુયોગના બધા શાસ્ત્રોનો અભ્યાસ થાય આત્મા વિના, અને દ્રવ્યલિંગી મુનિ પણ બને, અને સાધના દ્વારા એ નવ ગ્રેવક સુધી એ સ્વર્ગની પ્રાપ્તિ પણ કરે. પણ સંસાર ઉભો રહીએ, પરિભ્રમણ ઉભું રહીએ, એ સમાપ્ત ન થાય. એ કહે છે કે ભાઈ એકવાર આનંદથી ઉલ્લાસથી નિર્ણય કરીને કે તો ખરો કે હું આત્મા છું, શરીરથી દેહથી ઇન્દ્રિયોથી પ્રાણથી પર એવો હું આત્મા છું. આ બધી ક્રિયાનો પ્રવર્તન કરનાર જેની સત્તાથી પ્રવર્તન થાય છે એ હું આત્મા. આ બધું છે, શરીર વગેરે બધું છે, પણ એની એક જ મોટી મુસીબત છે, એની નબળાઈ છે. એને લક્ષમાં પહેલા લે, શરીરની તાકાતને બહુ લક્ષમાં લે છે કે મારું શરીર કેવું, મારી આંખ કેવી, મારા કાન કેવા, મારી જીભ કેવી, બધું લક્ષમાં લે છે, પોતાના શરીરનો મહિમા ગાય છે. પણ એ શરીરમાં સ્વતંત્રપણે કામ કરવાની શક્તિ નથી, નખમાં રોગ નથી, માન્ય છે. આંખ સંપૂર્ણ જે જેટલું જોઈ શકાય એટલી જોવાની તાકાત છે, માન્ય છે. કાન એકદમ સર્વા છે, માન્ય છે. સ્વતંત્રપણે કામ કરવાની તાકાત નથી. આત્માના અસ્તિત્વ વિના, આત્માની સત્તા વિના, આ જેના ગુણગાન તો કરે છે, જેનો મહિમા તો ગાય છે, એનામાં કામ કરવાની શક્તિ નથી. એ આંખમાં જોવાની શક્તિ નથી, એ કાનમાં સાંભળવાની શક્તિ નથી. બહુ મુશ્કેલી છે. આ નિર્ણય કરીને તું આનંદ થઈ કે, ગઈકાલે સરસ પદ્માનંદી આચાર્યનું સૂત્ર હતું કે ભાઈ તું મરીને પણ એકવાર આત્મા મેળવ, એનો નિર્ણય કર. એના માટે મરવું પડે તો મર, પણ તું નિર્ણય કર કે હું આત્મા છું. જે ક્ષણે આત્માનો સ્વીકાર થયો એ ક્ષણે તારો પ્રવેશ અધ્યાત્મ થઈ ગયો. પછી કોઈ પણ ક્રિયા હશે એનું ફળ અધ્યાત્મનું મળશે. કોઈ પણ ક્રિયા શુભની થશે એનું ફળ અધ્યાત્મ, અતિશયતા મળશે એની અંદર. શુભમાં સાતિશયપણું જોડાશે, અને આ ઉપયોગની જેટલી તીવ્રતા એટલું ઓલું શુભ તત્વ એની અંદર જે રાગ છે, પ્રીતિ છે, પ્રશસ્ત રાગ છે, એ ગૌણ થઈ જશે, એ અદ્રશ્ય થઈ જશે. અને એની અંદર ઉપયોગની જે તાકાત ચૈતન્યની છે એ આવતા એ શુભ છે એ શુદ્ધની અંદર પરિણત થઈ જશે. એને સાતિશય કહ્યું છે. તો અહીંયા એ કહ્યું છે, ગુરુદેવ કહે છે કે તું આ આત્માને જાણતો નથી. ઇન્દ્રિયોમાં સ્વતંત્રપણે જાણવાની શક્તિ નથી. જાણવાની પ્રક્રિયા જે વખતે આત્મા કરતો હોય એ વખતે સામેલ થવાની શક્તિ ઇન્દ્રિયોની છે, સહયોગ આપવાની શક્તિ ઇન્દ્રિયની છે, પણ આત્માની સત્તા વગર ઇન્દ્રિયો સ્વતંત્રપણે કામ કરી શકે એ વાતમાં માલ નથી. એથી આગળ આપ્યું છે ભાવ મનનું, કે જે ઇન્દ્રિયો છે એ કરણ છે. કરણ બે પ્રકારના છે, એક બાહ્યકરણ અને બીજું અંતઃકરણ. કરણ એટલે સાધન. જીવને જીવિતવ્ય માટે 10 પ્રાણથી જે ચાલે છે એના જીવિતવ્ય માટેના સાધનો છે. વેદાંતની અંદર એને જ્ઞાનેન્દ્રિય, કર્ણેન્દ્રિય આવી પ્રકારના 23 પ્રકારની એની મૂકી છે ને જુદા જુદા. પછી મનોમય પ્રાણને, આનંદમય કોષને, વિજ્ઞાન કોષને, બધું છે જુદું જુદું. એ બધો ડિટેલનો વિષય, દ્રવ્યાનુયોગનો વિષય છે. 5 બાહ્યકરણ છે, 5 ઇન્દ્રિયો, અને 1 અંતઃકરણ છે, એ મન છે, એ અંતઃકરણ છે. અને મનની જુદી જુદી અવસ્થા છે વિકસિત પ્રમાણમાં. મન પછી બુદ્ધિ, બુદ્ધિથી ચિત્ત, અને ચિત્તથી અહમ, એનાથી પર થાય એટલે ઇન્દ્રિયોથી પર થયો, ઇન્દ્રિયાતીત પણ એનું સ્વરૂપ થયું. હવે એની અંદર એમણે કહ્યું કે આ બધી ઇન્દ્રિયોથી બાહ્ય કામ થાય છે, પણ આત્માની સત્તા વડે વિચાર કરવાની શક્તિ આ મન ધરાવે છે. મન સાધન છે, મન વડે વિચાર થઈ શકે છે. આત્મા વિચાર કરવાનું કામ કોનું? આત્માનું છે. આત્મા વિચાર કરી શકે. વિચાર એ જ્ઞાન ગુણની પર્યાય છે, એટલે એ જે વિચાર કરે છે એ ભાવમન કહેવાય છે. ભાવમન એટલે જ્યાં આત્માની શક્તિ જોડાયેલી છે, સંલગ્ન થયેલી છે, એ આત્માની શક્તિ છે. એની વિચાર કરવાની શક્તિ ક્ષમતા એ આત્માની છે. દ્રવ્ય મન એકલું વિચાર કરી શકે નહીં, કેમ કે એ માત્ર સાધન છે, એમાં ચૈતન્યનો અંશ નથી, એ ભાવમનમાં છે. અને જે જીવે આવા વિભાવ કર્યા છે એ ભાવ કર્મ છે. ભાવથી કરેલો વિપરીત વિચાર, આત્માથી વિરુદ્ધનો વિચાર એ ભાવ કર્મ છે. ભાવ કર્મના આધારથી જ દ્રવ્ય કર્મની રચના થાય છે. જૈન ધર્મમાં એક ભાવ અને બીજું દ્રવ્ય, આ બે ન્યાય એટલા સરસ આપ્યા છે કે કોઈ પણ દ્રવ્યની રચના એની પાછળ ભાવ હોય. દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય, દ્રવ્ય મન અને ભાવ મન, એમ એ કહ્યું છે અહીંયા કે વિભાવ છે, વિકાર છે, આત્માનો સ્વભાવ નથી, પણ એની આત્માની વિકૃત અવસ્થા વિભાવ છે, અને એને ભાવ કર્મ કહ્યું છે. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતનરૂપ, એ ચેતનરૂપ છે, એ કરી શકે છે, એ સિવાય કોઈ ન કરી શકે. દ્રવ્ય મનનું કામ નથી. દ્રવ્ય મન કર્મબંધ નથી કરતું. ભાવ મન જો ન હોય તો દ્રવ્ય મન કર્મ બાંધતું નથી. કેટલી સરસ વાત સૂક્ષ્મ કરી છે. એટલે અહીંયા એ વાત કરીને કહ્યું કે આ બધાની ઉપર ગૌણ શું અને મુખ્ય કોણ, તો આ બધું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણ, આ બધું ગૌણ છે, અને મુખ્ય છે એ આત્મા. આત્મા અને ઇન્દ્રિયોને ગૌણ ક્યારે કહેવાય? આત્માની અપેક્ષાએ ગૌણ કહેવાય, ને તો આ જ મુખ્ય છે. જેને આત્માનો નિર્ણય નથી એને માટે આ ગૌણ કહેવાય કે મુખ્ય કહેવાય? મુખ્ય કહેવાય. આજે આપણે કંઈ પણ તકલીફ થાય શરીરની તો એને મુખ્ય જ કહીએ છીએ ને, એની તકલીફને મુખ્ય જ ગણીએ છીએ, પણ એ ગૌણ ક્યારે થાય? એટલે પછી શરીરની રક્ષા માટે જે અત્યારે પ્રેમ છે મુખ્ય માનીને, ધર્મ અધર્મ, હિંસા અહિંસા કંઈ વિચાર ન કરી, નીતિ અનીતિ કંઈ વિચાર ન કરે, કેમ કે શરીર મુખ્ય છે. પણ જેવું થાય તો એમ કહે કે ભાઈ હિંસાવાળું દ્રવ્ય હોય તો એ મારે જોઈતું, કેમ તારે આહાર લેવો છે, શરીર મુખ્ય છે, સ્વાદ મુખ્ય છે, ગમે તેવો સ્વાદ હોય પણ મારે પરમાટી નહીં જોઈએ, મારે શરાબનું સેવન નથી કરવું, કેમ? આ ગૌણ છે ભાઈ, મારે ભાવ બગાડવો નથી. જ્યારે એક મોટું તત્વ આવી જાય છે ત્યારે આની ગૌણતા થાય, ત્યાં સુધી ગૌણતા નહીં થાય. જ્ઞાનીઓ કહે છે કે એકવાર આ દેહ ગૌણ થઈ જાય તો ઘણા પાપો મટી જાય, ઘણા અનાચાર મટી જાય, ઘણા અધર્મથી તું પાછો વળ. અને ધર્મનું સાદું સૂત્ર હોય ને જો સાવ સાદામાં સાદું, તો પાપથી પાછો વળ. સાદામાં સાદું સૂત્ર, પાપથી પાછો. કોઈ અહિત કર્મા, ક્યાંય અન્યાય કર્મા, ક્યાંય અનિતિ કર્મા, નિર્દોષ જીવન જીવ તો પાપથી પાછો વળ. બસ અહીંયા તારા ધર્મની શરૂઆત થઈ ગઈ છે. તો અહીંયા એ વાત મૂકી દે છે કે એને ગૌણ કર, અને ગૌણ ત્યારે જ થાય કે આત્માનો નિર્ણય થાય. તો આત્માની અપેક્ષા વિના શરીર કોઈ દી ગૌણ થાય નહીં. આ બધી વાત, આત્માની સત્તા વગર આ કંઈ ચાલે નહીં. માટે પહેલો નિર્ણય આત્માનો કરી અને કે હજી આપણે ઊંડાણમાં જવું છે. મહારાજ સાહેબ કે આવો મારી સાથે, આપણે ઊંડાણમાં જઈએ, આવો મારી સાથે. હવે અત્યારે અહીંયા જ થાકી ગયા હોય તો કેવું પડે કે સાહેબ તમે જાઓ હવે, અમે રોકાઈ જશું. જો રોકાવું ન હોય તો વિશેષ વાત કાલે કરીશું.